એકત્રાના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ મહત્વના વ્યક્તિત્વ રમણભાઈ મહિપતરામ નીલકંઠ વિશે વાત કરવાના છીએ.
હા, પણ સીધા રમણભાઈ પર નહીં.
બરાબર, આપણે એમને વિજયરાય વૈદ્યની નજરે જોવાના છીએ, ખરું ને?
એકદમ સાચું. આપણે આધાર લઈ રહ્યા છીએ વૈદ્યના પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખામાંના એમના લેખ સુધારક અને વિવેચક રમણભાઈ નીલકંઠનું.
તો ચાલો ઊંડા ઉતરીએ અને સમજીએ કે વૈદ્ય રમણભાઈના કામને કઈ રીતે જુએ છે, એમના કયા પાસા ઉજાગર કરે છે. શરૂઆતમાં જ વૈદ્ય એક બહુ જ શું કહેવાય પાયાનો મુદ્દો ઉઠાવે છે, રમણભાઈના જીવન અનુભવો અને એમના સાહિત્ય વચ્ચેનો સંબંધ.
હા, બિલકુલ.
વૈદ્ય કહે છે કે રમણભાઈ ખાલી પુસ્તકો વાંચીને લખનારા નહોતા, એમનું જીવન તો અનુભવોથી ભરેલું હતું. સબજજ, વકીલ, સમાજ સુધારક, આ બધું એમના લેખનમાં કેવી રીતે આવ્યું હશે?
તમે બરાબર મુદ્દો પકડ્યો. વૈદ્ય આના પર ખૂબ જ ભાર મૂકે છે. એ નોંધે છે કે રમણભાઈને લગભગ 30-35 વર્ષનો સમયગાળો મળ્યો, જેમાં એમણે મનુષ્ય સ્વભાવને બહુ નજીકથી જોયો, અલગ અલગ પરિસ્થિતિઓમાં, કોર્ટ કચેરીમાં, સમાજમાં,
એટલે રોજબરોજના જીવનમાં.
હા, અને આવો અનુભવ વૈદ્ય કહે છે એમના સમયના બીજા સાહિત્યકારોને ભાગ્ય જ મળ્યો હતો. અને વૈદ્યનું માનવું છે કે આ જે લાંબો અને વિવિધતાસભર અનુભવ હતો ને, એ જ રમણભાઈની કલમની ખરી તાકાત બન્યો.
અચ્છા.
એમના લખાણોમાં જે ઊંડાણ છે, જે મર્મભેદી દૃષ્ટિ છે, પેલી વિનોદવૃત્તિ, એ બધું આ જીવનના નિચોડમાંથી જ આવ્યું છે.
એટલે અનુભવો જ એમને દિશા આપતો હતો એમ.
હા, વૈદ્યના શબ્દોમાં કહીએ તો અનુભવે એમના જીવન વ્યવહારને પાંખ આપી અને સાહિત્યિક વિહારમાં જરૂરી અંકુશ પણ રાખ્યો. અને બીજી એક મહત્વની વાત વૈદ્ય ઉમેરે છે.
કઈ?
કે આટલો બધો અનુભવ, આટલી વિદ્વત્તા હોવા છતાં રમણભાઈના લખાણમાં ક્યાંય પેલો આડંબર નથી દેખાતો, જ્ઞાનનું પ્રદર્શન નથી.
હા, એ વાત તો સાચી. એમની શૈલી સરળ લાગે છે.
સરળ પણ પ્રૌઢ. ગંભીર ચર્ચા પણ એકદમ સહજતાથી કરે. આની પાછળ વૈદ્ય રમણભાઈના ગુણો ગણાવે છે.
જેવા કે?
એક તો પ્રમાણભાન, એટલે શું અને કેટલું કહેવું એની સમજ. બીજું, અહંકારનો સદંતર અભાવ. અને ત્રીજું, માણસની નાની મોટી મૂર્ખતાઓ પ્રત્યે પણ એક જાતની સહાનુભૂતિ.
આ બધા ગુણો જ એમને સમતોલ બનાવતા હશે.
બરાબર. અને વૈદ્ય થોડી જીવન વિગતો પણ આપે છે. 1868માં જન્મ, અભ્યાસ, શિરસ્તેદારથી સબજજ સુધીની નોકરી, પછી વકીલાત અને અમદાવાદમાં સ્થાયી થવું.
અને આ સ્થિરતાને કારણે જ તેઓ જ્ઞાનસુધા માસિક ચલાવી શક્યા અને સાહિત્ય પરિષદનું કામ કરી શકે, નહીં?
બિલકુલ. એમને લાંબો સમય મળ્યો આ બધા માટે.
તો કહી શકાય કે રમણભાઈનું જીવન જ એમના સાહિત્ય માટેનો કાચો માલ હતો. હવે એમના સર્જન પર આવીએ. ભદ્રંભદ્ર, આ નામ તો કોણ નહીં જાણતું હોય?
હા, સાંભળતા જ હસું આવી જાય.
અને વૈદ્ય તો આ કૃતિને ગુજરાતી સર્જક પ્રતિભાની વિજય સિદ્ધિ કહે છે. આટલું ઊંચું સ્થાન કેમ?
વૈદ્યના મતે 1900માં આવેલું ભદ્રંભદ્ર એ સરસ્વતીચંદ્ર પછીનો સૌથી તેજસ્વી અને શું કહેવાય મૌલિક સાહિત્યિક પ્રયાસ હતો. એ આ ખાલી હસવાની વાત નથી. વૈદ્ય સ્પષ્ટ કરે છે કે એ સમયની જે સામાજિક ધાર્મિક રૂઢિચુસ્તતા હતી, જે ભાષાના નામે વિચિત્ર પ્રયોગો થતા હતા, આડંબરી, દેશાભિમાન, આ બધા પર રમણભાઈએ ધારદાર કટાક્ષ કર્યો છે.
એટલે સમાજની નબળાઈઓ પર સીધો પ્રહાર.
હા, વૈદ્ય કહે છે કે એ સમયની મૂર્ખાઈઓ ઉપર હસવાને, કઢંગાઈનો કુરૂપ ચહેરો ખુલ્લો કરવાને રમણભાઈ જેવા લેખકની જરૂર જ હતી. પણ વૈદ્ય ખાલી વખાણ નથી કરતા, એ ટીકા પણ કરે છે.
ઓહ, સારું. શું ખામીઓ જુએ છે વૈદ્ય?
એ સ્વીકારે છે કે ભદ્રંભદ્ર કદાચ થોડું લાંબુ થઈ ગયું છે. ક્યાંક ક્યાંક અતિશયોક્તિનો ઉપયોગ વધુ પડતો લાગે.
હા, ક્યારેક એવું લાગે ખરું.
અને અમુક પાત્રો દ્વારા વ્યક્તિગત આક્ષેપોનો સૂર પણ છે, એટલે અંતભાગમાં રસ થોડો ઓછો થાય, કૃત્રિમતા લાગે એવું વૈદ્ય નોંધે છે.
અને આ મુદ્દે આનંદશંકર ધ્રુવની ટીકાનો પણ ઉલ્લેખ કરે છે, નહીં?
હા, એ પણ દર્શાવે છે કે વૈદ્ય સમતોલ મૂલ્યાંકન કરી રહ્યા છે, કોઈ પક્ષપાત વગર. પણ આ બધી મર્યાદાઓ કહ્યા પછી પણ વૈદ્યનો જે નિષ્કર્ષ છે એ બહુ મક્કમ છે.
શું કહે છે?
કે ભદ્રંભદ્રનું જે સાચું મૂલ્ય છે, એની તાજગી છે, એ ક્યારે ઓછી નહીં થાય.
શક્યો.
એનું કારણ શું આપે છે?
કારણ?
કારણ કે ખાલી એ સમયના સુધારાના પ્રશ્નોની વાત નથી, એના મૂળમાં તો મનુષ્ય સ્વભાવનું દર્શન છે, એની વિચિત્રતાઓ, એની મૂર્ખતાઓનું, અને આ દર્શન સનાતન છે.
એટલે એ આજે પણ એટલું જ લાગુ પડે?
બરાબર. અને જે રીતે રમણભાઈએ એને રજૂ કર્યો છે, પેલું પાત્રાલેખન, ભદ્રંભદ્ર, અંબારામ, જે પ્રસંગો ગોંથ્યા છે, વર્ણન શક્તિ અને ખાસ તો ભાષા પરનું પ્રભુત્વ,
અદ્ભુત છે. તો
આ બધું મળીને ભદ્રંભદ્રને ચિરંજીવ બનાવે છે. વૈદ્ય તો ત્યાં સુધી કહે છે કે રમણભાઈએ બીજું કંઈ ન લખ્યું હોત, ખાલી ભદ્રંભદ્ર આપ્યું હોત તો પણ અમર થઈ જાત.
વાત તો સાચી છે. આજે પણ રમણભાઈ એટલે ભદ્રંભદ્રના લેખક તરીકે જ વધુ ઓળખાય છે.
હા, સામાન્ય વાચક માટે તો એ જ મુખ્ય ઓળખ છે.
અને આ જ માનવ સ્વભાવની પકડ અને રમૂજ એમના બીજા પુસ્તક હાસ્ય મંદિરમાં પણ જોવા મળે છે, ખરું ને?
હા, વૈદ્ય એનો પણ ઉલ્લેખ કરે છે. 1915માં આવ્યું હાસ્ય મંદિર. એમાં સંવાદો છે, નાની વાર્તાઓ, હળવા નિબંધો, અને એમાં પણ પેલી ભદ્રંભદ્ર જેવી જ રમૂજ છે, પણ કદાચ થોડી વધુ સૌમ્ય, વધુ સંભાવવાળી.
એટલે કટાક્ષ થોડો હળવો.
હા, અને વિષયો જુઓ, ભૌમિયાઓ કેવી રીતે વાત કરે, અવેજી કારભારી કેવો હોય, નવાબ સાથે મુલાકાત, જમ્યો કોને કહેવાય, આવા રોજબરોજના વિષયોમાંથી એમણે ભોળા, લુચ્યા, લોભી માણસોના સરસ મજાના ચિત્રો દોર્યા છે.
એટલે સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ તો ખરી જ.
ચોક્કસ.
વૈદ્ય આ લખાણોને પણ ગુજરાતના હાસ્ય સાહિત્યની મૂલ્યવાન મૂડી ગણે છે.
હા,
તો રમણભાઈમાં હાસ્ય અને કટાક્ષ તો હતા જ, પણ ગંભીર નાટ્ય લેખન પણ કર્યું. રાઈનો પર્વત આ પણ બહુ જાણીતું નામ છે, એના વિશે વૈદ્ય શું કહે છે?
હા, હાસ્યની સાથે ગંભીર ચિંતન પણ એટલું જ મહત્વનું હતું એમના માટે. વૈદ્ય 1914માં આવેલા રાઈના પર્વતને કાંતા નાટક પછીનું પહેલું શિષ્ટ ગુજરાતી નાટક ગણાવે છે.
અચ્છા.
એની વાર્તાનો આધાર તો એમના પિતા મહિપતરામના ભવાઈ સંગ્રહની એક લોકકથા પર છે.
ઓહ.
પણ રમણભાઈએ એ કથાબીજને લઈને પોતાની કલા સૂઝથી એક સુંદર નાટકમાં વિકસાવ્યું છે.
એનો મુખ્ય વિચાર શું છે વૈદ્યના મતે?
વૈદ્ય કહે છે કે નાટકનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે જગતમાં અંતે તો ઈશ્વરની ઈચ્છાનો જ વિજય થાય છે, અને જે માણસ શુદ્ધ ચારિત્ર્ય રાખે છે, મુશ્કેલીમાં પણ નીતિનો માર્ગ નથી છોડતો, એને ઈશ્વર મદદ કરે જ છે.
અને આ વિચાર કયા પાત્ર દ્વારા રજૂ થાય છે?
મુખ્ય પાત્ર રાઈ દ્વારા. એનું સાચું નામ જગદીપ છે. એ શરૂઆતમાં માતા ઝાલકાના દબાણમાં આવીને થોડું નૈતિક રીતે ખોટું કરવા તૈયાર થાય છે, પણ પછી એનો અંતરાત્મા જાગે છે અને સત્યનો પક્ષ લે છે, ભલે પોતાનો જીવ જોખમમાં હોય, અને અંતે એને રાજ્ય પણ મળે છે અને વીણાવતી જેવી પત્ની પણ. એટલે નીતિનો વિજય થાય છે.
એટલે નૈતિક મૂલ્યોની વાત તો છે જ, પણ તમે કહ્યું એમ રમણભાઈ સુધારક પણ હતા, તો શું એમના સુધારાના વિચારો પણ આમાં વણાયેલા છે?
હા, અને આ જ વૈદ્યના મતે રમણભાઈની કુશળતા છે.
કેવી રીતે?
વૈદ્ય નોંધે છે કે રમણભાઈએ આ મુખ્ય કથા સાથે એ સમયના સુધારાના મુદ્દા, જેમ કે વિધવા વિવાહ, સ્ત્રીઓની પ્રતિષ્ઠા, એને બહુ જ કુનેહથી જોડી દીધા છે.
પણ એનાથી નાટક ઉપદેશાત્મક નથી બની જતું?
ના, એ જ તો કમાલ છે. વૈદ્ય ભાર દઈને કહે છે કે આ બધું એટલી સહજતાથી અને કલાત્મક રીતે વણાયું છે કે ક્યાં એવું ન લાગે કે કલાનો ભોગ દઈને સુધારાનો પ્રચાર થઈ રહ્યો છે. કલા અને સુધારાનો અહીં સુંદર મેળ થયો છે.
વાહ.
વૈદ્ય નાટકની વસ્તુ પસંદગી, પાત્રાલેખન, ખાસ કરીને રાઈનું મનોમંથન, ઝાલકાની મહત્વાકાંક્ષા, સંવાદો, શ્લોકોનો ઉપયોગ, હાસ્યરસ, શૈલી, આ બધાની ખૂબ પ્રશંસા કરે છે.
એટલે વૈદ્યને ગુજરાતી નાટ્ય સાહિત્યનું એક મહત્વનું પ્રદાન માને છે.
હા, એક ગૌરવશાળી અને માનભર્યું પ્રદાન.
આપણે રમણભાઈના સર્જક તરીકેના પાસા જોયા, હાસ્યકાર, નવલકથાકાર, નાટ્યકાર, પણ વૈદ્ય એમને વિવેચક તરીકે પણ મહત્વ આપે છે. એમના વિવેચન લેખો જે કવિતા અને સાહિત્યમાં છે, એના વિશે શું નોંધે છે?
હા, સર્જક હોવાની સાથે સાથે તેઓ ગંભીર અભ્યાસી અને વિવેચક પણ હતા. વૈદ્ય એમના આ પાસાને પણ યોગ્ય રીતે મૂલવે છે. એ માટે તેઓ બકર ઠાકોરના મૂલ્યાંકનનો આધાર લે છે. ઠાકોર કહે છે અને વૈદ્ય સંમત થાય છે કે રમણભાઈની વિવેચનાનું મુખ્ય લક્ષણ પશ્ચિમી અને સંસ્કૃત કાવ્ય મીમાંસાની તુલના અને બંનેને સાંકળવાનો પ્રયાસ હતો.
એટલે તુલનાત્મક અભ્યાસ પર ભાર હતો.
બરાબર. અને બીજું, જ્યારે નરસિંહરાવ અને કાંત જેવા નવા કવિઓ આવ્યા ત્યારે એમની કવિતાનું મહત્ત્વ શું છે એ એમણે સામાન્ય વાચકને સમજાવ્યું, નવી કવિતા માટે માર્ગ મોકળો કર્યો.
તો એમનું વિવેચન કેવું હતું શૈલીની દ્રષ્ટિએ?
વૈદ્ય કબૂલે છે કે એમના લેખો કદાચ ઠાકોર જેટલા સૂત્રાત્મક નહોતા, પણ એમાં રસિકતા હતી, ઉદારતા હતી, સૂક્ષ્મતા, સ્વતંત્ર વિચાર અને નવી દ્રષ્ટિ હતી. વૈદ્યને લાગે છે કે આની કદાચ પૂરતી કદર નથી થઈ.
અચ્છા.
અને અહીં વૈદ્ય એક બહુ જ મહત્વની વાત કરે છે રમણભાઈના વ્યક્તિત્વ વિશે.
શું?
એમના સમયમાં મણિલાલ દ્વિવેદી જેવા દિગ્ગજ વિદ્વાન સાથે એમને ઘણા મતભેદ થયા, લાંબા વિવાદો ચાલ્યા.
હા, એ તો જાણીતી વાત છે.
આવા સમયે રમણભાઈએ પોતાના મત પ્રત્યે આગ્રહ રાખ્યો, પણ સામા પક્ષ માટે આદર અને ઉદારતા પણ રાખ્યા. ચર્ચામાં ક્યારેય કટુતા ના આવવા દીધી, શાલીનતા અને હળવી રમૂજ જાળવી રાખી.
આ ખરેખર નોંધપાત્ર કહેવાય.
એટલે જ વૈદ્ય એમને આપણા વિવેચન ક્ષેત્રના અનુપમ અને અનુકરણીય વિવાદવીર કહે છે. આજના સમય માટે આ બહુ મોટો બોધપાઠ છે.
ખરેખર મતભેદને આટલી ગરિમાથી રજૂ કરવો. હવે એમના ધાર્મિક અને સામાજિક વિચારો પર આવીએ, જે ધર્મ અને સમાજ ગ્રંથમાં છે. અહીં પણ મણિલાલ સાથે સરખામણી છે નહીં?
હા, વૈદ્ય અહીં પણ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત સ્પષ્ટ કરે છે. રમણભાઈનો ધર્મ વિચાર એકેશ્વરવાદ પર આધારિત હતો, જેના પર માર્ટિનો અને પ્રાર્થના સમાજનો પ્રભાવ હતો,
જ્યારે મણિલાલ અદ્વૈતવાદી હતા.
બરાબર. અને સામાજિક વિચારોમાં રમણભાઈ પર મીલ અને રાનેડેનો પ્રભાવ હતો. વૈદ્ય કહે છે કે રમણભાઈએ આ પ્રભાવોને પચાવીને પોતાના સ્વતંત્ર વિચારો રજૂ કર્યા.
શું વૈદ્ય એમના આ વિચારોની કોઈ મર્યાદા જુએ છે?
હા, થોડી. વૈદ્ય સ્વીકારે છે કે રમણભાઈએ અદ્વૈત વેદાંતની જે ટીકા કરી છે તે કદાચ ઊંડા તાત્વિક મતભેદને કારણે પૂરતા સંભાવથી નથી થઈ, એમાં પોતાના દ્રષ્ટિબિંદુનો આગ્રહ વધુ દેખાય છે.
પણ આ મર્યાદા છતો વૈદ્ય ધર્મ અને સમાજના લખાણોની ખૂબ પ્રશંસા કરે છે. એમાં જે નીતિ ભાવના છે, શ્રદ્ધા છે, તર્કબદ્ધ રજૂઆત છે, નિર્ભિમાન વ્યક્તિત્વ છે અને ગૌરવપૂર્ણ શૈલી છે, એની વૈદ્ય ઊંચી કદર કરે છે.
એટલે આ ક્ષેત્રમાં પણ એમનું પ્રદાન મહત્વનું ગણાય.
ચોક્કસ. એમાં સદાચાર, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ જેવા ગહન વિષયોની ચર્ચા છે.
તો આ બધી ચર્ચા પછી રમણભાઈનું ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિમાં સ્થાન શું? વૈદ્યનું અંતિમ તારણ શું છે?
વૈદ્ય અંતમાં બહુ સ્પષ્ટ કહે છે, રમણભાઈની ખરી મહત્તા બે બાબતોમાં છે.
કઈ બે?
પહેલી, એમણે કલાનો ઉપયોગ સુધારણા માટે કુશળતાપૂર્વક કર્યો. કલા અને સુધારો સાથી બન્યા, વિરોધી નહીં, એટલે એ મોટા સુધારક સાબિત થયા.
અને બીજું,
સમાજ અને સાહિત્યના વિવેચક તરીકે એમણે સાત્વિકતા, વિચારશીલતા અને શાલીનતાનું ઊંચું ધોરણ સ્થાપિત કર્યું. એટલે કલા અને સુધારાનો સમન્વય અને વિવેચનમાં ઉચ્ચ ધોરણ.
હા, અને આ ગુણવત્તાસભર સેવાઓને કારણે વૈદ્ય માને છે કે ગુજરાતી સંસ્કારિતાના મંદિરમાં રમણભાઈનું સ્થાન સ્થિર છે અને ઘણું માનભર્યું છે.
ખૂબ જ સરસ રીતે વૈદ્યએ રમણભાઈનું સમગ્ર કાર્ય અને એમના પ્રદાનને સમજાવ્યું છે. અને આખી વાતચીતમાં એક વાત સતત સામે આવી.
કઈ?
કે રમણભાઈના કિસ્સામાં જીવન અને સાહિત્ય, વ્યવહાર અને વિચાર, આ બધું કેટલું એકબીજા સાથે જોડાયેલું હતું. એમના અનુભવો જ જાણે એમના લેખનનું સત્ય બન્યા.
બરાબર. અને આ જ મુદ્દો કદાચ આજે આપણને વિચારવા પ્રેરે છે.
કેવી રીતે?
આજે જુઓ, જ્ઞાન અને કાર્યક્ષેત્રો કેટલા બધા સ્પેશિયલાઇઝ્ડ થઈ ગયા છે. ઘણીવાર જાહેર જીવન જીવનાર વ્યક્તિ અને ગહન સાહિત્યિક સર્જન કરનાર વ્યક્તિ અલગ હોય છે.
હા, એ ખરું છે.
ત્યારે પ્રશ્ન થાય કે શું રમણભાઈ જેવું જીવનના અનુભવો અને સાહિત્યિક કાર્ય વચ્ચેનું સંકલન આજે શક્ય છે? એનાથી ફાયદો થાય કે નુકસાન?
આ એક વિચારવા જેવો મુદ્દો છે ખરો. શું એવું સંકલન સર્જનને વધુ સમૃદ્ધ બનાવે, કે પછી આજના યુગમાં એ શક્ય જ નથી?
બસ, આ એક એવો વિચાર છે જેના પર શ્રોતાઓ પોતાની રીતે મંથન કરી શકે છે.
આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.